bushel per year.
ઓમ શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, તારીખ 1 મે 2017, પત્ર સમીક્ષા, પત્રાંક 200. પત્રાંક 200 નું મહાત્મ્ય એક કૃપાળુ દેવે 201 ની અંદર ઉલ્લેખ કર્યો છે. એમાં લખ્યું છે કે અમે જે વચનાવલી મણીને મોકલી છે, આ વચનાવલી છે. કૃપાળુ દેવે સૌભાગભાઈના દીકરા મણીને કંઈક સત્સંગ સન્મુખ થવા માટે આ મોકલ્યો છે. સૌભાગભાઈની ઈચ્છા કે અમારા સંતાનોને કંઈક બોધ મળે એવું આપ કરો. એ કહે છે સંતનો અદ્ભુત માર્ગ એમાં પ્રકાશ્યો છે, અને જો એક જ વૃત્તિએ એ વાક્યોને મણી આરાધશે અને તે જ પુરુષની આજ્ઞામાં લીન રહેશે તો અનંતકાળથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે. કૃપાળુદેવને જે જે મુમુક્ષો મળ્યા એમાં જેની જિજ્ઞાસા એ છે કે અનંતકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે, આ જિજ્ઞાસાનો મુખ્ય સૂર છે. આ જિજ્ઞાસા જો ન હોય, પરિભ્રમણ સમાપ્ત કરવાની કોઈ ઈચ્છા, કોઈ ચાહના જો ન હોય, તો આ સંતના માર્ગને સમજવાની પણ કોઈ જરૂર નથી. આપણે એ બધી વ્યર્થ પુરુષાર્થ કરવો, એના કરતાં જે સંસાર વાલો છે, એ સંસારના સુખ મળે, પદાર્થો મળે, સંબંધો મળે, સંયોગો મળે, કંઈક સુધારો થાય એવો પ્રયત્ન કરવો, આ તો ખોટો સમયનો બગાડ છે. પરિભ્રમણ સમાપ્ત કરવાની આ જે વેદના છે, એ જીવનમાં જાગૃત ન થાય તો આ બધો ધાર્મિક પુરુષાર્થ એ મિથ્યા છે. ખૂબ આ લક્ષમાં રાખીને જો એક લક્ષી આપણે આ કોઈ પણ પ્રકારની વિચારણા કરીએ તો જ એનું પરિણામ મળે એમ છે. એટલે અહીંયા સરસ વાત મૂકી છે કે વાક્યો છે, વચનાવલી છે. એ વચનાવલી એવી છે કે એક એક વચન એ વિચારવામાં અંદરથી અજ્ઞાન જે છે અનંતકાળથી ગ્રહી રાખેલું, જેના કારણે પરિભ્રમણ છે. પરિભ્રમણનું મૂળભૂત કારણ કોઈ અજ્ઞાન હોય તો તે અજ્ઞાન છે. અજ્ઞાન છે ત્યાં સુધી કર્મબંધ છે, અને કર્મબંધ છે ત્યાં સુધી આ સંસારનું પરિભ્રમણ ચાલુ છે. શરૂઆત જ લખી છે કે જીવ પોતાને ભૂલી ગયો છે, તેથી સત્સુખનો તેને વિયોગ છે. એમ સર્વધર્મ સંમત કહ્યું છે. ધર્મ અધ્યાત્મના આધાર ઉપર છે, શરીરના આધાર ઉપર નથી. ભારતવર્ષની અંદર જ્યાં જ્યાં ધર્મની વાત કરી છે, એ ધર્મ એટલે શરીર અપેક્ષાએ નહીં, આત્મા અપેક્ષાએ. પોતાનું જે અસ્તિત્વ છે, જે સત છે, એ સતને કેન્દ્રમાં રાખીને જ કોઈ પણ મહાત્મા પુરુષોએ, સંતોએ, સત્પુરુષોએ, જ્ઞાની પુરુષોએ ધર્મ જે જે સ્વરૂપમાં કીધો છે એ આત્માને લક્ષીને કીધો છે. આત્માના સુખને કારણે, આત્માના મુક્તિને કારણે ધર્મની દેશના છે. ક્યાંય પૈસા કમાવાનો ધર્મ, લૌકિક વિદ્યા મેળવવાનો ધર્મ, એ બધું સંસારમાં છે. સંસારમાં ઘણું છે. સંસારમાં યોગ છે એ પણ શરીર માટે છે. રોગની મુક્તિ કરવી હોય તો યોગ છે. પૈસા કમાવા હોય તો પણ એની વિદ્યા અનેક પ્રકારની છે. પરંતુ ધર્મની બાબતની અંદર જો વાત કરતા હો તો કોઈ લૌકિક સુખની સિદ્ધિ એ ધર્મનો વિષય નથી. સેજ પણ એમાં સાંસારિક કલુષિતતા આવે તો એ ધર્મ દૂષિત થાય છે, પરિણામ આપી શકતો નથી. અહીંયા કહે છે જીવ પોતાને ભૂલી ગયો છે. બધા ધર્મોએ એક જ વાત કરી છે, પોતાને. એટલે કોને? આત્માને. શરીર તો યાદ છે, કોઈને પૂછો તારું નામ શું, તો એ કાંઈ ભૂલી નથી ગયો. એને બધું સ્મરણમાં છે, નામ, જાત, કુળ, વિદ્યા, પદ, પદવી, પ્રતિષ્ઠા, બધું યાદ છે. અને બધું મોઢે હોય, પોતાની શું હેસિયત છે એ જ્યારે કહેવા બેસીએ તો એમાં તમે કે હજી તમે મારું સાંભળ્યું નથી, હું તો સૂનું સૂઈ છું. પણ એ બધો મહિમા શેનો ગાય છે? દેહનો. જીવ પોતાને ભૂલી ગયો છે. આ મોટામાં મોટી મુશ્કેલી. અને જગતમાં આ બધું શોધવા નીકળો છો તો સ્વયં ભૂલો પડેલો શોધ છે નહીં કરે, જે ખુદ ખોવાયો છે એની ખોજમાં શું હોય? એટલે કે છે એને સતસુખનો વિયોગ છે. પોતાને ભૂલ્યો છે એટલે સુખનો વિયોગ છે, બીજું કંઈ ગયું નથી. ઘણું છે, સંપત્તિ છે, સમૃદ્ધિ છે, ભલે ને પોતાને ન જાણે. અમારી પાસે તો લાખો રૂપિયા કરોડો રૂપિયા છે, અમને ક્યાં વાંધો હતો? કંઈ વાંધો નહીં આવે. લૌકિક કોઈ સાધનોને જાતના સ્મરણ વિસ્મરણ સાથે કોઈ સંબંધ જ નથી. તું તને ભૂલી ગયો તોય વાંધો નહીં, તોય તને પદવી મળશે, તોય માન મળશે, તોય પૈસો મળશે, રૂપ મળશે, વિદ્યા મળશે, તપ થશે, બધી લૌકિક સિદ્ધિ શક્ય છે પોતાને ભૂલી ગયો હોય તો પણ. અને આખો જે ઇતિહાસ છે શિક્ષણનો, એ પોતાને ભૂલી ગયેલા છતાં અનેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરેલા લોકોનો જ ઇતિહાસ છે. એમાં આ બધા ઇતિહાસના મહાપુરુષોમાં કોઈએ પોતાની જાતને ઓળખી, જેને જેને નોબેલ પ્રાઇઝ મળ્યા છે એનું એકવાર લિસ્ટ કરજો, પછી એમાં જજો એમાં જ્ઞાની કોણ. એક પણ જ્ઞાની અંદર મળશે નહીં. જેને મળ્યા છે એ બધા અજ્ઞાની. જગત સંબંધી જ્ઞાન છે, પોતા સંબંધી જ્ઞાન નથી. અને એનું લક્ષણ જ્ઞાનીએ સરસ કીધું છે કે હું મને ભૂલી ગયો છું એ મારે કેવી રીતે માનવું? તમે કહો એટલે માનવું, મને ખબર છે. સત્સુખનો વિયોગ છે. સત્સુખ પશ્ચાત દુઃખ તે સુખની. હવે તું તારા સુખના સાધનો ગણાવ, જે ગણાવવા હોય તે. પણ અમે જે કીધું છે એ કસોટી લગાવ કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. હવે શરીરના સુખથી શરૂ કરીને ગણવા માંડો. શરીરનું સુખ, સંબંધનું સુખ, સંયોગનું સુખ, સંપત્તિનું સુખ, સમૃદ્ધિનું સુખ, બધામાં પશ્ચાત દુઃખ કરું કે નહીં, આવે કે નહીં? એ વશમાં નથી ને આપણા. સંયોગનો વિયોગ ગમે ત્યારે થઈ શકે છે ને, તો તે સુખ નથી. જે સુખ તને સ્વાધીન નથી, જે સુખનો નાશ થાય છે, જે સુખનો અંત આવે છે, જે અલ્પકાલિક છે, શાશ્વત નથી, જ્ઞાની એને સુખ નથી કહેતા, અનુકૂળતા કહે છે. દુઃખની અંદર પ્રાપ્ત થયેલી અનુકૂળતા. શરીર વેદનાની મૂર્તિ છે, રોગની મૂર્તિ છે, એમાં અત્યારે મને રોગ નથી એટલી મારી અનુકૂળતા છે. બાકી તો રોમે રોમે પોણા બે રોગ ભરે જ છે. સંભાવના તો દુઃખની જ છે. સત્સુખ. આગળના એક વાક્યમાં આવ્યું હતું ને કે જો લોકોએ સત્સુખ જાણ્યું હોત તો આ જગત જ મોક્ષ હોત. કૃપાળુદેવના વાક્યોના પરસ્પર જો અનુસંધાન આપણને સ્ફુરે, વિચારણામાં આવે, તો આખો માર્ગ એટલો બધો સરળ થઈ જાય. અને પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન, એ જ્ઞાન મળવાથી નાશ થાય. સીધું સાદું ગણિત એ કે સાહેબ અજ્ઞાન કેમ ટળે? અંધારું ગમે તેટલું ગાઢ હોય, ગમે તેટલું જૂનું હોય, એને ટાળવા માટે શું જરૂર પડે? પ્રકાશનું એક જ કિરણ બસ છે. અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાન પ્રકાશ. એકમાત્ર જ્ઞાન અથવા પ્રકાશ એ તમામ તિમિર અંધકારને ટાળવા સમર્થ છે. એમ આ અજ્ઞાન અનંત કાળનું હોય, અનંત પ્રકારનું હોય, તો પણ એને ટાળવા માટેનો ઉપાય શું? જ્ઞાન. આખો માર્ગ સમજવાનો છે. જ્ઞાન મળવું જોઈએ. એ કહે છે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. કેટલા સરળ સૂત્રો આવે છે, જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. આમ હોવા છતાં, જીવને સમજાતું હોવા છતાં તકલીફ શું છે? લોક લજ્જાથી આદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય જીવ આ અનંત સંસારમાં એક તો પોતે અજ્ઞાન છે, પોતાને ભૂલી ગયો છે, પોતે અજ્ઞાની છે, અને આશ્રય કોનો છે? આશ્રય અજ્ઞાનીનો છે. હવે આનું અનંત પરિભ્રમણ સમાપ્તતાને કેમ પામે? આંધળો આંધળાને દોરે તો એને એનો માર્ગ કે દિવસે મળે? એટલે આનંદ ગંજીએ કીધું કે ઘાટ તો એવો છે જગતનો કે અંધો અંધ પલાય. જ્યાં જ્યાં જઈને પૂછીએ સૌ થાપે અમે. હે પ્રભુ તીર્થંકર પરમાત્મા, તારો માર્ગ તો ક્યાંય નથી મળતો. વાત બધા કરે છે પણ કોની કરે છે? પોતાની કરે છે. એટલે એ જ અનંતાનુબંધી કષાયનું કેટલો જબરજસ્ત સિદ્ધાંત આપ્યો. અનંતાનુબંધી કષાય એટલે જે કષાય કર્મબંધના રૂપમાં જીવને અનંત સંસારનો અનુબંધ કરાવે છે. અનુબંધ કર્મ પૂરું થાય તો પાછો બીજો બંધ થાય, વળી પૂરું થાય તો ત્રીજો બંધ થાય. બંધની પરંપરા. સંસાર બંધથી નહીં અનુબંધથી ચાલે છે. આ વાત બેસે? આવો વિચાર ક્યારે કરો છો કે સંસાર બંધથી નહીં, બંધનો તો અંત છે જ, અનુબંધનો અનંતાનુબંધી છે. સંસાર અનુબંધથી ચાલે છે. એક કર્મ પૂરું થાય, થવામાં આવ્યું હોય ત્યાં ફરી પાછું એવું જ બીજું બંધાય. કૃપાળુદેવે 511માં આ અજ્ઞાનથી મોહનીય કર્મની વાત કરી છે કે સાહેબ કર્મનું આયુષ્ય વધારેમાં વધારે 70 કોડા કોડી અને અમારો સંસાર એટલો તો કેમ પૂરો કર્યો છે, તો હવે તો કર્મ શિલકમાં હશે નહીં. તો ત્યાં જ્ઞાનીએ કીધું પ્રવાહથી કર્મ અનાદિશ. એક પૂરું થાય ત્યાં બીજું અનંત ગણું બંધાઈ જાય છે. દેવું પતાવવા આવ્યો જગમાં દેવું વધતું. ખેલ જુદો છે, હજી પકડાતો નથી જીવને. કર્મના તોફાન, કર્મનું રહસ્ય, કર્મનું વિજ્ઞાન એ એવી પ્રકારનું છે આપણી સમજની બહાર ચાલી જાય છે. આ અગમ નિગમનો માર્ગ છે. અગમ નિગમનો માર્ગ છે એટલે થોડો દુર્ગમ છે, સમજવો થોડો કઠિન પડે. અને એ અનંતાનુબંધી કસાયનું મૂળ છે. આ નહીં સમજો ત્યાં સુધી આ અનંતના ચક્કરમાંથી નીકળાશે નહીં. કે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ જો સમજાય તો કરવાનું શું? અજ્ઞાનીને છોડવો. મુખ્ય વાત જે છે એ નથી પકડાતી. હજી જ્ઞાનીને શોધવા છે. મારે જ્ઞાનીને શોધવા છે, કોઈ જ્ઞાની મળી જાય, વાત નથી પકડાતી. હજી અજ્ઞાનીનો આશ્રય જોડતો નથી તું. આ વાત નથી બેસતી. આ અનંતાનુબંધીનું મૂળ છે કે તું પેલા અજ્ઞાનીને તો છોડ. કેમ કે તે વિના તને જ્ઞાનની પ્રાપ્તિ થવી સંભવિત નથી. તું તમે ભૂલી ગયો છો, એ કોઈ દી તું તારી જાતને ઓળખીશ નહીં કે તું સત છો, કારણ કે સતને બતાવનાર સત જોઈએ. આગળના પત્રમાં આવ્યું ને, સતને બતાવનાર સત જોઈએ. અજ્ઞાનીનો આશ્રય જીવનો જે છે એ મોટામાં મોટું એને અનંતાનુબંધી પરિભ્રમણનું કારણ છે, એ જીવના લક્ષમાં આવતું નથી. હજી તો એ બ્રહ્મ અને ભ્રાંતિમાં, એટલે કૃપાણુદેવે કીધું કે આત્મભ્રાંતિ સમ રોગ નહીં. ભ્રાંતિ ઘણી છે એને પોતા વિશે, કારણ કે એ પોતા વિશે જે સ્વરૂપ સમજ્યો છે એ અજ્ઞાનીના આશ્રયે સમજ્યો છે, અને અજ્ઞાનીને તો એનો ખ્યાલ નથી. એને અનેક પ્રકારના આવરણો છે, સૂક્ષ્મ આવરણો છે, આપણી નજરમાં ન આવે, આપણા ગણિતમાં ન આવે, આપણી સ્થૂળ દ્રષ્ટિમાં પણ બેસે નહીં. આપણે જેને જ્ઞાની પરમ જ્ઞાની માનતા હોય ને, એનામાં પણ કેટલા કેટલા આવરણના કર્મના આવરણો છે એ આપણા લક્ષમાં નહીં આવે. તીર્થંકર જેવું શુદ્ધ દ્રવ્ય, અરિહંત જેવું શુદ્ધ દ્રવ્ય એ જ ગુરુના સ્થાને છે. 738 વાંચો. વાસ્તવિક ઉપદેશક ભણું તો 13મા ગુણસ્થાનકે સંભવે છે, બાકીને તો બધું કામ ચલાવ છે. જગતને માર્ગ બતાવનાર, જગતમાં શાસનની સ્થાપના કરનાર, જગતમાં સતને ઉદ્યોત કરનાર કોઈ એવો પરિબળ હોય, તત્વ હોય, તો તે અરિહંત પદ છે અને એને પરમગુરુ કહ્યા છે, એને પરમ પુરુષ કહ્યા છે. પરમ પુરુષ પ્રભુ સદગુરુ એને કહ્યા છે કે તે પુરુષને નમન છે, તેના ગુણગામ કહેવા યોગ્ય છે, તેને વંદન કરવા, કે જેને દ્રવ્ય ક્ષેત્ર કાળ કે ભાવથી કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ પણ વર્તતું નથી. આ પ્રતિબંધની ઓળખાણ આવે તો ખબર પડે ને કે આને તો કેટલાય પ્રતિબંધ છે સૂક્ષ્મતાથી, અને નિર્ગ્રંથ એ પ્રતિબંધ વિનાનો છે. તો નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. જ્યાં નિર્ગ્રંથતા ઓછી છે ત્યાં કંઈ ને કંઈ પ્રતિબંધ છે, અને પ્રતિબંધયુક્ત પુરુષ એ ક્યારેય મુક્તિનો દાતા બની શકે નહીં. આ અજ્ઞાનીનો આશ્રય જીવ છોડતો નથી, કેમ કે અજ્ઞાનીને રિદ્ધિ સિદ્ધિ પુણ્ય પ્રભાવ નામના સત્કાર પૂજા આડંબર ઘણું હોય છે. એક ચક્રવર્તીને હોય તો આને ન હોય. તો ચક્રવર્તીને આટલું બધું, ચક્રવર્તી મોટો કે સાધુ મોટો, જો આપણી ગણતરી પ્રમાણે બધું છે ને રિદ્ધિ સિદ્ધિ. અનંત લબ્ધિના નિધાન પણ પૂર્ણ વિતરાગ પાસે માથું જમાવે છે. ગૌતમને પણ લાગે છે કે અમે હજુ કંઈ પામ્યા નથી. આવી રિદ્ધિ સિદ્ધિ ચમત્કાર અહોભાવ ક્યાં લૌકિક લક્ષમાં નથી આવતો, ક્યાં આપણો વિચારની અંદર આવો સૂક્ષ્મ દોષ છે. આખું કારણ જો પકડાય, જીવ જ્ઞાનીને મળતો નથી એના કરતા અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. આ વાત એટલે આપણને અનાદિનો આશ્રય છે જ, કોકને કોકના રૂપનો છે. આ વખતે એ, આવતા વખતે બી, આવતા વખતે સી, અને એક જ ભાવની અંદર ઘણા ને તો એ થી જેડ સુધી હોય. બબે વર્ષે ગુરુ બદલાય, એનો સત્પુરુષ બદલાય, અને પાછો કીધા કરે કે આપણને તો જે સાચું લાગે છે, તને શું સાચું લાગે, તું તું કોણ નક્કી કરનાર, તે નિર્ણય લઈ લીધો. આમ ચાલ્યા કરે છે આ સંસાર. આટલા આટલા ગચ, આટલા આટલા મત, તત્વના આધાર ઉપર જુદા પડ્યા છે બધા. મહાવીરનો નિર્ગ્રંથનો એક માર્ગ, નિર્ગ્રંથનું એક શાસન, સર્વજ્ઞનું અને નિર્ગ્રંથમાં બે તત્વ, પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞદેવ, આ બે તત્વો બરોબર સમજાઈ જવા જોઈએ. તો એને આટલા બધા પંથ પડ્યા છે એ નિર્ગ્રંથતાના આધાર ઉપર પડ્યા છે, સર્વજ્ઞતાના આધાર ઉપર પડ્યા છે, નથી પડ્યા. એ બધા આવા જુદા જુદા અજ્ઞાનના આધાર ઉપર પડ્યા છે. અને આ જીવે કોઈને કોઈને પકડી લીધા છે, પકડી લીધા છે, એને સર્વસ્વ માની લીધું છે, એમાં પૂર્ણાહુતિ માની લીધી છે. પૂર્ણ પુરુષ તો એક જ, વિતરાગ. આપણે વિતરાગના ઉપાસકો છીએ. નિર્ગ્રંથતા એ આપણો માર્ગ છે. છેલ્લામાં છેલ્લી ગ્રંથિ પણ આપણે છૂટવી જોઈએ, એ આપણો માર્ગ છે. અને એક ગ્રંથિ છે મોહની, એટલે 12મો ગુણ સનક શેનું છે? ક્ષીણ મોહ. મોહનીયની તમામ પ્રકૃતિઓ નામશેષ ન થાય ત્યાં સુધી 13મું ગુણસ્થાનક એટલે કે સર્વજ્ઞતા, કેવળ જ્ઞાન પ્રગટ થતું નથી. અણુ માત્ર પણ રાગાદીનો સદભાવ વર્તે જીવને, તે હોય પૂર્વધર ભલે પણ જાણતો નહીં આત્માને. અણુ માત્રના રાગને તીર્થંકરોએ માન્યતા આપી નથી. ત્યાં જ્ઞાનાવરણીયનો ક્ષય નથી કીધો કેવળ જ્ઞાન પ્રગટવા માટે, મોહનીયનો ક્ષય કીધો છે. વિતરાગ તત્વની ચમત્કૃતિ તો સમજવી પડે. અને કૃપાળુ દેવતા બધી બહુ સરસ જુદા જુદા પત્રોમાં ઘણી સરસ વાત મૂકી છે. તો અહીંયા વાત આવી કે અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી એને જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું, એમ સર્વશાસ્ત્રમાં કહ્યું છે. પણ મુશ્કેલી ક્યાં છે? જુઓ, સૂત્ર સરસ કીધું હોય પણ તરત જ આ જીવનો દોષ ક્યાં છે? આ મણીને કેવું છે કે તું શું કેમ રખડસ? આ માર્ગ તો બહુ સરસ છે કે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસે જ થાય, એમાં શું નવાઈની વાત છે? પણ જ્ઞાનીની આજ્ઞાએ વર્તતો નથી જીવ, પણ પોતાની ઈચ્છાએ પ્રવર્તતા અનાદિ કાળથી રખડ્યો. આ રહસ્યો, આ સંતનો અદ્ભુત માર્ગ. એક એક ગાથામાં અડધું વાક્ય સત્ય છે અને અડધું આપણા ઉપર છે કે પોતાની ઈચ્છાએ રખડ્યું. જ્ઞાની મળ્યા તો પોતાની ઈચ્છા, વિતરાગનું શાસન મળ્યું તો પોતાની ઈચ્છા. અને પોતે કેવો છે? અજ્ઞાની. તો એની ઈચ્છા કેવી હોય? અજ્ઞાનયુક્ત હોય કે જ્ઞાનયુક્ત હોય? તો કયો માર્ગ આરાધ્ય, અસતનો કે સતનો? પછી પૂછે કે સાહેબ આટલા કાળથી પરિભ્રમણ કેમ અને ક્યારે સમાપ્ત થાય? સમાપ્ત થાય હમણાં થાય, તો તારી ઈચ્છા છોડી દે. અને અજ્ઞાનીનો આશ્રય પણ છોડી દે. આ બે અપલખણ કીધા, પેલા અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી અને બીજું પોતાની ઈચ્છા છોડતો નથી. પાયા કી બાત હૈ નિજ ચંદન કો છો, પીછેલા સત પુરુષ કે તો સબ બંધન તો. પાયા કી બાત, મૂળભૂત આ સંતનો માર્ગ પ્રકાશ્યો છે. નિજ ચંદન કો છોડ, એક વાર પોતાનું ઈચ્છાનું રૂપી સ્વચ્છંદ છે એ શાંત થવો જોઈએ. ઘણી વાર આપણને આવો એક ભ્રમ થાય છે કે હું સાવ સત્ય છું, મને બધી જ ખબર છે. જે સ્પષ્ટતા સર્વજ્ઞને છે એટલી જ તને છે? મારી વાત જ સાચી. અને એ સત્યનો અતિરેક જે અત્યારે ઊભો થયો છે ને જગતમાં, સત્ય એ જ સાચું, મારે તો સાચું જ કહેવું, હું તો સાચું જ માનું. સર્વજ્ઞ સિવાય કોઈની પાસે સાચું હોતું નથી. માત્ર બધાની પાસે સાપેક્ષ સત્ય છે. નિરપેક્ષ સત્ય કેવળ સર્વજ્ઞનું, કે જેને કોઈ જ્ઞાનાવરણીય કર્મનું આવરણ નથી. એ સિવાય પૂર્ણ સત્ય એ કેવળ જ્ઞાન સિવાય કોઈની પાસે છે જ નહીં. તો મારું ને તમારું સત્ય સાપેક્ષ સત્ય, નિરપેક્ષ નહીં. ઇટ ઇઝ રિલેટિવ ટ્રુથ એન્ડ નોટ એબ્સોલ્યુટ. અને છતાં આપણો આગ્રહ કેવો? એબ્સોલ્યુટ. મેં માન્યું એ સાચું. આ ભ્રમ, ભ્રમ કેવો કે એને મૂળભૂત ખ્યાલ નથી કે તું સર્વજ્ઞ થયો નથી ત્યાં સુધી તારું સત્ય નિરપેક્ષ હોઈ શકે નહીં. સાપેક્ષ રીતે સાચું, તે જે જોયું એ સાચું, પણ તે જે જોયું છે સર્વસ્વ છે, એ જ સમગ્ર છે, અને વસ્તુ સ્થિતિ એમ જ છે એવું નથી. આ સ્યાદ વાત, આ અનેકાંત. જ્ઞાનીઓએ અનેકાંત દ્રષ્ટિથી જગતને જોયું, સત્યને જોયું, અને સ્યાદવાદની શૈલીથી પ્રકાશ્યું. કેમ કે કહેવામાં ભાષાનો ઉપયોગ છે, એટલે સ્યાદવાદ અપેક્ષાએ વાત કરી, જ્ઞાનીઓની વાણી નયમાં ઉદાસીન હોય છે, ક્યારેય એકાંતથી વાત કરતા નથી. અને જેણે એકાંતથી વાત કરતા હોય તે જ્ઞાનીનું લક્ષણ. અહીંયા કહે છે, પોતાની ઈચ્છાએ પ્રવર્તતા અનાદિકાળથી રખડ્યો. તો અનાદિકાળથી રખડપટ્ટીનું કારણ શું? શોચન. એટલે માર્ગ નથી મળ્યો, એ સત્પુરુષ નથી પેદા થયા, એ સત્પુરુષ કોઈ સદગુરુ નહોતા, શાશ્વત માર્ગ હતો તો કેમ ન મળ્યો? પોતાની ઈચ્છાએ પ્રવર્તતા. કેટલીક વાર માર્ગે મેળો આવા પુરુષ, વિતરાગ પુરુષ મળ્યા, શું થયું જમાલીને? પોતાની ઈચ્છા એ પ્રવર્તે. ભગવાનને પૂછવા જાય તો કેના, ભગવાન કે જે કડે માણે કડે કરીને ગોટો ચડી ગયો, એ વાત બરોબર નથી. નિર્ણય લઈ લીધો, પોતાની ઈચ્છા એ અંતિમ કટ લાગ્યો. સાક્ષાત તીર્થંકરના સાનિધ્યમાં રહીને પણ જીવનું પરિભ્રમણ સમાપ્ત ન થાય. તો આગળના બધા જે આ ત્રીજું છે, આ ભૂલ જે આવે છે, ભૂલ નંબર ત્રણ કે અનાદિકાળથી એની રખડપટ્ટીનું કારણ પોતાની ઈચ્છાએ પ્રવર્તન કરવું. તે એનો મતલબ એ કે જ્યારે તને શ્રદ્ધાથી એમ થાય કે જ્ઞાની મળ્યા છે, તો પછી શું કરવું? જ્ઞાનીની આજ્ઞાએ ચાલો, પછી કોઈ વિકલ્પ કરવો નહીં. આ તો જ્ઞાની મળ્યા, માર્ગ મળ્યો, સત મળ્યું, પણ પોતાની ઈચ્છા ટળી નહીં. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. અવશ્ય એટલા માટે કીધું કે બાકીનું બધું છે એની પાસે, માર્ગ છે, પુરુષ છે, બધું જ છે. તો શું નડે છે? તો કે સ્વચ્છંદ નડે છે, એ છોડી નાખે એટલે વાત પૂરી થઈ ગઈ. અવશ્ય, ચોક્કસ, વિધાઉટ ફેઇલ. અરે સ્વચ્છંદ રોકીએ પણ માર્ગના ઠેકાણા ન હોય તો, કોઈ જ્ઞાની ન હોય તો. પણ કૃપાળુ દેવ વાત લખે એ એક એક વાતને બરોબર એનો સંદર્ભ હોય છે. એક કથાની અંદર આવી ગયો કે તને બધું છે પણ તારો સ્વચ્છંદ ટળતો નથી. તો તીર્થંકરના સાનિધ્યમાં રહેલા જીવો પણ ભટકી ગયા, એનું કારણ શું? સ્વચ્છંદ. કેવી શાસનની કૃપા છે આપણા ઉપર, કેવા ઉદાહરણો છે, કેવા માર્ગના દ્રષ્ટાંતો છે. અને આનો બધાનો આગમમાં સમાવેશ કર્યો છે, એટલા માટે કે જીવને લક્ષ આવે. આપણે વાત કરીને કે લક્ષ ન હોય તો ગમે તેટલા પ્રકારની આવી પોતાની એકાંત માન્યતા જીવ છોડતો નથી. કેવળ શાસ્ત્રમાં ભગવાનના શ્રાવકોનો મોક્ષ છે આવે છે, છે ને શ્રાવકોનો. હવે એ શ્રાવકો મુનિ હતા, અને પછી એમ કયો કે તાણો વાણો હોય ત્યાં સુધી મોક્ષ ન થાય, દિગંબર પણ આવે નહીં ત્યાં સુધી મુનિ પણ ન આવે, નગ્ન દિગંબર હોવો જોઈએ. આવી બધી વાતો કરવી એ આ સ્વચ્છંદની વાત છે, એકાંતની વાત છે, આગ્રહની વાત છે, આ મતની વાત છે. આમાં મત ન ચાલે, આમાં સત જોઈએ. એટલે કૃપાળુદેવે એટલા માટે કેટલું સરસ કહ્યું છે કે આ બધું મતાર્થીના લક્ષણ નહીં હોય ત્યાં સુધી આત્માનો લક્ષ પણ થવો દુષ્કર છે. હોય મતાર્થી તે હને થાય ના, તમને આત્મલક્ષ જ નહીં થાય, એટલે પછી બાકીનું બધું જે છે એકાંતે રાડું પાડીને બોલ્યા કરીશ. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, મુનિપણું છે એને વેશ સાથે સંબંધ નથી, દશા સાથે સંબંધ છે. અને દશા છે એની સંકેતી દશા છે. એટલે ભગવાન મહાવીરની ગ્રસ્ત દશાનું વર્ણન 516ના પત્રમાં ભગવાને કર્યું છે. એમાં મુનિપણા કીધા કે અમુનિપણું કીધું? ભગવાન મહાવીર ગ્રસ્ત વેશમાં મુનિપણામાં હતા. હવે આ ઠોકા ઠોક કર્યા કરે છે બધાને, અને આપણે બધા જાજુ વાંચીએ નહીં, જાજુ વિચારીએ નહીં, એટલે આપણને એમ થાય કે ઓહો હો કેવા જ્ઞાની છે. અને ત્યાં સુધી કંઈ થાય જ નહીં. અરે માર્ગનું અનેકાંત સ્વરૂપ તો વિચારો, ભગવાનના શાસનનો ન્યાય તો વિચારો. ન્યાયને આવા એકાય આગ્રહ સાથે સંબંધ નથી. તો ન્યાય કારણ શું છે કે પોતાની ઈચ્છા. ઘણીવાર માર્ગ મળી જાય હાથમાં, પણ જીવનનો જીવનો પોતાપણું હોય, અહમ સ્વચ્છંદ હોય ને, એની અંદર જોડાઈ જાય. એટલે ઉપદેશ સાચો મળે, પણ ઉપદેશમાં એનો અહમ જોડાઈ જાય તો શું થાય? એ મત બની જાય, એ કદાગ્ર બની જાય, અને અવરોધ બને, આવરણ બને. અને એને કારણે ન તો પોતે પામી શકે, ન અન્યને એના થકી પામે. એટલે અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માય, પામે તેનો સંગ જે, તે સાધન રહિત થાય. જ્ઞાન દશા પામે નહીં, સાધન દશા ન પામે તેનો સંગ જે. આ ગાથાનો શું અર્થ હશે? આમ તેમ થી લખી નાખે, આવી લખવાની જરૂર હતી કે દેવ બુડે ભવ માય. તમે અમને તરવાની વાત લખો છો કે ડૂબવાની લખો છો? અમારે આત્મસિદ્ધિમાં તરવું છે તો કે તું ધંધા ડૂબવા ના કરસ. પામે તેનો સંગ, તો અજ્ઞાનીનો આશ્રય તો છોડતો નથી. તમારે તમને શું કેવું? આ તરવાના ચાડા નથી. તરી ન શકાય તો ચિંતા ન કરવી. ભગવાનના શાસનમાં આવ્યા, સાચો માર્ગ મળ્યો, પરમ કૃપાળુ દેવ જેવો પરમ પુરુષ તીર્થંકર કોટીનો સાક્ષાત વિતરાગ અને નિર્ગ્રંથ. દેહ છતાં મનુષ્ય વિતરાગ થઈ શકે, અને અમે વૈશ્ય વેશે બાહ્ય છીએ, પણ અંતરંગમાં નિર્ગ્રંથ દશાએ વર્તીએ છીએ. એની વાતને ન પકડીએ તો, કદાચ આપણાથી ન પકડાય, આપણી કેપેસિટી ન હોય તો કંઈ વાંધો નહીં, પણ તણાવવું નહીં. તરી ન શકીએ તો એની ચિંતા ન કરવી, પણ આવા મતાર્થમાં તણાવવું નહીં, તોય તું બચી જઈશ. આ તણાઈ છે એ અનાદિ સંસારમાં છે, તણાતો જાય છે, પ્રવાહથી તણાતો જાય. ઓલો ઊભો છે, તરી નથી શકતો, પણ હું તટ ઉપર એવી રીતે પકડીને ઊભો છું કે છોડીશ નહીં. હવે આ પુરુષનો માર્ગ મને સાચા પુરુષ મળ્યા છે, મારાથી નહીં તરાય તો ઊભો રહીશ, પણ હવે હું તણાવવાનો તો નથી. સાધકની દ્રષ્ટિ કે મારે આ તટસ્થ કહેવાય, તટ ઉપર ઊભો રહીશ પણ તણાઈશ નહીં. એક લઈ લઈએ, જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છા એ એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતું નથી. રહસ્ય સમજાય છે? અજ્ઞાનની નિવૃત્તિનું આધાર શું? જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું, એનો મતલબ કે પોતાની ઈચ્છાએ વર્તવું નહીં. હે, બસ જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું. પરમાર્થ માર્ગમાં એને પૂછવું. આપણે ઊંધો ક્રમ ગોઠવી કાઢ્યો છે. પરમાર્થમાં આપણે આપણો ધૈર્યો કરીએ, અને વ્યવહારમાં જ્ઞાનીને પૂછવું મારા દીકરાનું નામ શું રાખવું. વાહ, દુકાનની પેઢી કઈ તારીખે શરૂ કરવી, મકાનમાં ક્યારે ગૃહપ્રવેશ કરવો, આ જ્ઞાનીને પૂછવા જાય છે. પરમાર્થની બાબતમાં પોતે નક્કી કરી લીધું છે કે આનું આમ કરવું, તેમ કરવું, સાધના આમ જ થાય, કોઈ મળે તો એને પાછું પોતે ડાપણ કરીને કે આમ જ થાય, ક્યાં ભેગું થાય. એટલે કહે છે કે ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી જ્ઞાની મેળા છે, આજ્ઞા મળી છે, સત મેળો છે, પણ અજ્ઞાનની નિવૃત્તિ નથી થતી. તો અજ્ઞાનની નિવૃત્તિ જ્ઞાન મળવાથી થાય? તો કે છે ના, જ્ઞાન મેળા પછી જ્ઞાનીની ઈચ્છા અને જ્ઞાનીની આજ્ઞા એ ચાલવાથી થાય, નહીં તો અજ્ઞાનની નિવૃત્તિ ન થાય. અમે 15 વર્ષથી આ સત્સંગ કરીએ છીએ એટલે અજ્ઞાનની નિવૃત્તિ થાય? અમે એકેય શિબિર ચૂકતા નથી એટલે અજ્ઞાનની નિવૃત્તિ થાય? નહીં થાય. આનો રાહ કોઈ જુદો છે અગમ નિગમનો, એના રહસ્યો પકડાય. કૃપાળુ દેવે આ એક વચનાવલીની અંદર તો કોઈ વાત મૂકી છે. અદ્ભુત માર્ગ શબ્દ એને લખો, સંતનો અદ્ભુત માર્ગ અમે એમાં પ્રકાશ્યો છે. આ શ્રેણી છે, એકબીજા સાથે બધું પરસ્પર સંલગ્ન છે. કોઈ એકાંતે વાંચી જશો અને સીધો તમે એનો પોતાનો મત બનાવી લેશો તો નહીં ચાલે. અજ્ઞાનની નિવૃત્તિ નથી થતી. બોલો સાહેબ, અમને જ્ઞાની મેળ્યા, અમે એનો આશરો લીધો, અમને એને શું કીધું, એ આજ્ઞા બધી સાંભળી. જ્ઞાનીની આજ્ઞા અમને મોઢે છે, એક યોગ રહી જાય છે, એ બુદ્ધિનો યોગ, મનનો યોગ. એના સંકલ્પ એ નિર્વિકલ્પ થતો નથી જ્ઞાની પાસે. પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ, અને પછી ના ત્રણેય યોગ વજ્ઞા, ત્રણેય યોગ એકત્વથી. જેમ દર્શન જ્ઞાન અને ચારિત્રની એકતા પરસ્પર અવિરોધ થાય, એવી રીતે મન વચન અને કાયા એ જ્ઞાનની આજ્ઞામાં અવિરોધપણે વર્તવા જોઈએ. આને કહેવાય સમર્પણ. આ તો તનથી હોય, ધનથી હોય, મનથી ન હોય. મનથી તો પાછો બીજો કોઈ ચમત્કારી મળે તો મૂકાને પડતો બીજે દોડે, કઈ ઠેકાણું નથી. એટલે એનો મતલબ કે હજુ સંસારની લાલસા, સંસારની વાસના પૂર્ણપણે જીનામાં છે. અજ્ઞાનની નિવૃત્તિ હજુ થઈ નથી એટલે દોડે છે, છોડે છે એકને, બીજાને પકડે છે. અજ્ઞાનની નિવૃત્તિ નથી થઈ. ત્યાં સુધી એ ધર્મ બદલા કરશે, જ્ઞાની બદલા કરશે, સત્પુરુષ બદલા કરશે, સાધનાની પદ્ધતિ બદલા કરશે, બધું ચાલ્યા કરશે. અજ્ઞાનની નિવૃત્તિમાં જ્યારે સત પકડાય ત્યારે જ પોતે સતને પકડે, નહીં તો નહીં પકડે. વિશેષ આપણે અવસર કરીશું.